પરમાત્માએ આપણને આત્મા સાથે ભગવાન સાથે સંબંધ કેળવવા માટે આપ્યું છે. એટલે હે સાધક યોગી, તું આ મનુષ્ય દેહ મળ્યો છે એના વડે એ યોગને તું સાધી. યોગી મનુષા દેહ મારે યોગ સાધ. આ શરીર મળ્યું છે જ એના માટે પરમાત્માની સાથે સંબંધ કેળવવા માટે, સંબંધ એટલે સુયોગ કેળવવા માટે, અને જેટલો સદાય એટલો આત્મા સાથેનો સંબંધ જોડી લે. યોગી મનુષા દેહ મારે યોગ સાધ. હવે મનુષ્ય શરીરમાં જ આ થઈ શકશે, બાકી પશુ પક્ષીમાં બીજે ક્યાંય પણ આ સુવિધા નથી. જે સુવિધા માત્ર આ એક જ સ્ટેશન ઉપર છે. આ એરપોર્ટ સિવાય બીજે ક્યાંય આટલી સુવિધા નથી. અને અહીંયા લેન્ડ થયા છો તો એને સારામાં સારી રીતે એને કેળવી લો, એને મેળવી લો. સંબોધન કર્યું યોગી, હે યોગી. દરેક જણ જેની સાથે અનુસંધાન કરવાનું છે પરમાત્માની સાથે, અને જે આપણે ભગવાનને ભજીએ છીએ, ચાહે સેવાથી, પૂજાથી, જપથી, ધ્યાનથી, જ્ઞાનથી, પણ એ ભગવાનની સાથેનો સુમેળ જ કરીએ છીએ, એટલે એનું નામ છે યોગ. કોઈ પણ રીતે ભગવાનની સાથે સુમેળ કરવો એનું નામ છે યોગ. યોગ એટલે ભગવાનથી ભેગા થવું, ભગવાનથી નજીક પહોંચવું. તો એ દરેક જીવ માત્ર યોગી છે અને પરમાત્મા તરફ જઈ રહ્યો છે, જવા માટે એ જન્મેલો છે. અને એટલા માટે મારા શ્રી સુખસાગર સ્વરૂપે પોતાના શ્રીમુખે આજ્ઞા કરે છે, હે જીવ માત્ર, હે માનવ માત્ર, તમે યોગી છો. ભગવાનને પ્રાપ્ત કરવા, ભગવાનને મેળવવા માટે તમે જન્મ્યા છો, માટે આ મનુષ્ય દેહની અંદર એનો પ્રયત્ન કરજો. યોગ સાધજો મનુષ્ય દેહ, મનુષ્ય શરીરમાં જ સાધી લેવાનું છે. બાકી જો મનુષ્ય શરીરમાં ન સધાયું તો ફરી પાછા પેલા આંધળાની માફક દરવાજો ચૂકી ગયા, ફરી દિવાલ આવી ગઈ, હાથ પકડ્યો, ફરી ગોર ફરવાનું. એટલે પરમાત્માને ઓળખવા, પરમાત્માને પામવા, ભગવાનની સાથે સુમેળ કરવો એકમાત્ર મનુષ્ય શરીરમાં છે. એ ભગવાનને સ્મરી શકે છે, ભગવાનને સમજી શકે છે, ભગવાનને વાંચી શકે છે, ભગવાન સુધી પહોંચી શકે છે. એટલા માટે ભગવાન મહારાજે આદેશ કરી, ગુરુ મહારાજે આજ્ઞા કરી, બસ પ્રયત્ન કરો, ભગવત ભજન કરો ભગવાન સુધી પહોંચવા માટે. એકાગ્રે મન આણો અને એ રીતે મન સ્થિર કરો ભજનની અંદર, સત્કર્મની. જપ હોય, તપ હોય, ઉપવાસ હોય, વ્રત હોય, સેવા હોય, ભજન હોય, સત્સંગ હોય, એ બધામાં મન એકાગ્ર કરો. કેમ કે તમને મનુષ્ય શરીર મળ્યું છે, મનુષ્ય શરીર ભગવાનને પામવા માટે મળ્યું છે. માત્ર ભોગો ભોગવવા માટે નથી મળ્યો, અને એટલા માટે જાગ્રત કરે છે બાપજી આપણા ગુરુ મહારાજ, આપણા ઈષ્ટદેવ, જાગો, ઉઠો, ઊંઘશો નહીં, અજ્ઞાન અવસ્થામાં રહેશો નહીં. એકાગ્રે મન, બસ મન એકાગ્ર કરવા માટે પ્રયત્ન કરો. મન એકાગ્ર કેવી રીતે થાય, કેવી રીતે એકાગ્ર થાય? કોઈ ગાડી ચલાવો છો, સાયકલ ચલાવો છો, કેવું એકાગ્ર થતું થઈ જાય છે મને? કેવા સીધા ઘેર પહોંચવા માટેનું આપણું મન નકશો તૈયાર કરે છે. એકાગ્ર થતા આવડે છે કે નથી આવડતું? જમતી વખતે લાઈટ બંધ થઈ જાય તો એકાગ્ર છો કે નહીં? અડધો ઇંચ કોળિયો ઉપર જતો રહે છે. કોઈ દિવસ જતો રહ્યો તો કેટલા એકાગ્ર છો? અંધારામાં પણ કોળિયો મોડાને બદલે કાનમાં પેસી ગયો તો એકાગ્ર તો થતા આવડે છે, પણ થવું નથી અમુક બાબતોમાં. સાચી વાત છે ને? રસ્તે ચાલવા માંડીએ છીએ, એકાગ્ર છીએ કે મારે આ રસ્તે થઈને અમુક જગ્યાએ જ જવું છે. એકાગ્ર થવાય છે કે નથી થવાતું? રેલવે સ્ટેશન પર જઈએ, ટિકિટ બારી ઉભા રહીએ, એકાગ્ર થઈ આ ગામની ટિકિટ આપો, આ સ્ટેશન બીજી નહીં, એકાગ્ર છો કે નથી? તો સભાન છો તો આપણે આપણા નિજ સ્વરૂપની સાથે સભાન થવાનું, એકાગ્ર થવાનું. એ રીતે આપણા પોતાના લક્ષ્યને માટે, આપણા પોતાના ધ્યેયને માટે નિશ્ચય કરવાનો છે, નિશ્ચિત બનવાનું છે. અને ક્યારે થવાશે? મન એકાગ્ર નથી થતું એ તો માત્ર આપણી બહાનાબાજી છે. શું કહેવાય એને, કે બહાનું કાઢ્યું છે, બહાનું કાઢીએ છીએ. નથી મહારાજ એકાગ્ર નથી થતું મન માળા ફેર, કેમ ના થાય? ખાતી વખતે કોળિયો સીધો કેમ ઉતરી જાય છે, મોઢામાં જ પેસી જાય છે? કેમ કે આગો પાછો મોઢે બદલે દાઢી નથી પેસી જતો, કે ઉપર નાકે નથી જતો રહેતો? એકાગ્ર છો જ. સાયકલ કે બાઇક ચલાવતી વખતે કેવું જરૂર પડે તો નીચે બ્રેક વાગી જાય, તરત પર બધું એક્સિલેટ છૂટી જાય, આ બાજુ હોર્ન વાગી જાય, પેલી બાજુ બ્રેક પકડી જાય, કેમ તૈયાર થઈ જાય છે? એકાગ્ર છો કે નથી? તો નથી એકાગ્ર થતા થઈ શકાતું, નથી આવડતું કહો છો. એકાગ્રે મન આનો, એક અગ્રે મન વિખેરાયેલું ના હોવું જોઈએ. મન જ્યાં ત્યાં બધી દિશાઓ વાળું ના હોવું જોઈએ. એક જ લક્ષ્ય, એક જ. અને તે વખતે જયારે ભજનમાં બેસીએ ને, બહુ સાવચેતી રાખો અને મન અને એની સાથે થોડી ક્રિયાને સમજાવ સજ્જ કરી લો કે અત્યારે હું ધ્યાન કરવા બેઠો છું. અને આપણી જે કઈ માનસિક સ્થિતિ છે, આંખો ખેંચવાની નથી, મગજ ખેંચવાનું નથી, પણ બસ અહીંયા છે અત્યારે, બીજું કશું જ નહીં. કોઈ દ્રશ્ય ન હોવું જોઈએ, કોઈ વિચાર ન હોવો જોઈએ. અરે છેક અહીં સુધી પહોંચી જઈએ, ત્યાં બેસી જઈએ, કંઈક આવ્યું હમણાં હટ, અહીંયા બેસવાનું છે, ત્યાં સ્થિર થવાનું છે. જો પ્રયત્ન કરીશું ને તો જે કઈ દ્રશ્યો છે, જે કઈ વિચારો છે, એ બધા ધીરે ધીરે હટતા જશે. અને તમે દ્રઢ બનશો, એકાગ્ર થશો તો એ મન ત્યાં સ્થિર થશે. અને એના માટે કઈક ભાઈ તું ખસી જા, હમણાં તારું કામ નથી, આ સમય તારો છે. અને વહેલા ઉઠીને બેસીએ અને મન એકાગ્ર ના થાય, સ્થિરતા ના આવે પ્રમાણે, ત્યારે સમજ આજનું વહેલું ઉઠ્યું નકામું ગયું આપણું. કેમ? જે કામ માટે ઉઠ્યા છે, જે માટેનો સમય છે, એને બદલે સમય તમે મગજ બહાર આગુ પાછું કરીને બીજા વિચારો કરીને બરબાદ કરી નાખે, એટલે નકામું કહ્યું સમય. અફસોસ થાય કે આજે વહેલા ઉઠ્યા, એના કરતા સુઈ રહ્યા હતો 15 મિનિટ વધારે સારું, કેમ લાગે? કેમ કે આજ સ્થિરતા ના આવી? તો એ જે સ્થિરતા છે, એ સ્થિરતાને આપણે પણ ખૂબ મક્કમ થવું પડે. આવેલા વિચારને કે આવેલી પરિસ્થિતિને એક બાજુ કાઢી દઈ અને આપણે માત્ર મનોવૃત્તિને જ ત્યાં સ્થિર કરવાની, આંખો ખેંચાતા નહીં કરવાની, એ નાવે વાણે ને તાણે. તાણા વાણાથી જેમ કપડું બની જાય છે એમ એ આ સ્થિતિ નથી બનવાની. બેઠા એ શાંતિથી બસ વૃત્તિ સ્થિર થઈ. કઈક આવ્યું હમણાં એક બાજુ ખસેડી શકાય અને સ્થિરતા આવી શકે છે અભ્યાસથી. અભ્યાસ કરવો પડે પણ વગર અભ્યાસે બાઇક પર બેઠાઈએ તો પછડીએ ને પછાડીએ બેમાંથી એક થાય. એટલે એકાગ્રતાની આપણી આવડત ન હોય તો પછડાવવું પડે, પડવું પડે. પણ એને માટે લક્ષ સ્થિર કરવું પડે, મનને પૂરેપૂરું તૈયાર કરવું પડે કે આ પ્રમાણે બેસવું છે, આ સમય માત્ર આનો જ છે, બીજા વિચારનો નથી, બીજું કોઈ ચિંતાનો પણ નથી, બીજી કોઈ વ્યગ્રતા માટે પણ નથી, બીજા કોઈ દુઃખ માટે પણ નથી. આ સમય માત્ર મારો એકાગ્ર થઈને ધ્યાનમાં બેસવાનું અને આત્માનું સંધાન કરવાનો જ છે, બીજા કોઈ માટે આ સમય છે જ નહીં. હમણાં બહાર ઉભા રહો, બહાર એટલે ભલે અગાશીમાં બહાર ઠંડીમાં ઉભા રહો, અંદર બેસવાનું નહીં. બારણાની અંદર બારણું ખોલીએ એટલે એ આપણી તૈયારી હોય. મગજ બંધ થાય એટલે બીજું અંદર બેસી કેમ છે? એ મન એકાગ્ર કરવા માટે આંખો બંધ કરી દઈએ ને તો બધા દ્રશ્યો સામે ખડા થઈ જતા હોય છે. તો એને માટે સાધકે અર્ધોન્મિલિત નેત્ર રાખવા, આખા બંધ નહીં અને પૂરા ખુલ્લા નહીં. જો આખા બંધ કરીશ તો અંદરની સિનેમા ચાલશે અને હપુચા ખુલ્લા રાખીશ તો આ બહારનું જગત પણ ટીવીની માફક દેખાવા મળશે. એટલે નહીં પૂરા બંધ કે નહીં પૂરા ખુલ્લા, એવી સ્થિતિમાં માળા લઈને બેસો. પછી મનોવૃત્તિને સ્થિર કરવા માટે, એકાગ્ર કરવા માટે કહો આ સમય માત્ર આના માટે જ છે. મન બીજે ક્યાંય ભટકવા જવાનું નથી, બીજું કઈ વિચારવાનું નથી. બસ જેમ ઘરમાં છોકરાને બેસાડે બેટા બેસ જાવ જો વાંચવા, વાંચો એટલે વાંચવાનું, પછી બીજું નહીં. જો ઝોકું આવ્યું મોડું તો કાઢ, બરાબર એ રીતે. તો એ મનને પણ એ રીતે કેળવવું પડે હળવાશથી. ગુરુ મહારાજે આપણને આજ્ઞા કરી એકાગ્ર મન આણો, મનુષા દેહમાં જોગ સાધો, બે આજ્ઞા. તો આ બધી ક્રિયાઓ જ્યારે ગુરુમુખથી આજ્ઞા મળે અને ગુરુ મહારાજ શ્રીમુખથી જે કંઈ આજ્ઞા આપે, પરંપરાની આજ્ઞા હોય, પરંપરાથી મળેલું કોઈ પણ સાધન એ શક્તિશાળી હોય છે અને જલ્દી સફળ ને સિદ્ધ થતું હોય છે. ગમે ત્યાંથી એક જણને ત્યાંથી જઈને લઈ આવ્યા ને કરવા બેઠા, પણ આપણી પરંપરા છે, એ પરંપરા મહારાજની પરંપરાએ તમને આપ્યું, સમજ લીધું. એની અંદર એટલી સ્થિરતા, એટલી એકાગ્રતા, એ તમને એટલી જ સફળતા અપાવશે. એના માટે મન એકાગ્ર કરવા માટેની આ એક જ પ્રક્રિયા છે, એક જ એની રીત છે કે ધીરે ધીરે અભ્યાસ કરો. જ્યારે પણ બેસો અને મંત્ર ટૂંકામાં ટૂંકો રાખો, જેટલો મંત્ર લાંબો હશે એટલું મનને એ મંત્ર સાથે હાલવું પડશે. જેમ કાર્ડિયો ગામની સોય ધબકારા પ્રમાણે એને ઉપર નીચે થવું પડે, કોમ્પ્યુટરની પેલી અવાજવાળી એની એના વેવ પ્રમાણે જેટલો અવાજ ઓછો હશે એટલે કોમ્પ્યુટરના વ્યૂઝ નાના હશે, જેટલા જેટલો અવાજ મોટો થશે એટલે કોમ્પ્યુટરના વ્યૂઝ લાંબા. એમ મન પણ જેટલો મંત્ર ટૂંકો એટલું કામ ઓછું. લાંબા મંત્ર સાથે મનને આમ ફર્યા કરવું પડે, ફર્યા કરવું પડે. માત્ર મહારાજનો ઓમ જ લઈ લો, એક ધારી પીન જશે. એ ઓમકારને માળા કરવી છે, 25 માળા કરવી છે એમ નહી, એક માળા નથી કરવી. સ્થિરતા ભલે ને કલાકની અંદર 15 જ થાય, કઈ વાંધો નહીં. જે 5-25 માળા કરવાનું લક્ષ્ય છે, એ જ લક્ષ એક વાર ઓમકાર બોલવાની પાછળ છે. પણ 25 માળા કરવામાં જલ્દી જલ્દી કરવા મન સ્થિર નહીં થાય. 25 માળા કરવાની છે, મંત્રમાં મન નહીં, એ મન પેલી માળાના મણકા ફરવાની અંદર. આટલી થઈ, આટલી બાકી રહી, આટલો સમય બાકી રહ્યો. ભલે 5 ઓમકાર કરીએ, બિલકુલ સ્થિરતાથી એકાગ્રતા, જે ઉદ્દેશ છે આપણો, મનને શાંત કરવું છે, મનને સ્થિર કરવું છે, અને એ શાંતિ મેળવીને સ્વસ્વરૂપ સુધી ધીરે ધીરે અંદર ઉતરવું છે. તો મન એકાગ્ર કરી અને પછીથી જોગ સાધો, આત્માનું સંધાન કરો. એ આત્માનું સંધાન ઓમ એટલે હું છું, અંદર બેઠેલી આત્મચેતના તે હું છું એમ કહ્યું, અને એને ઓમ 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 એ રીતે કરવાનું. બહુ લાંબો ના ખેંચાય તો સીડી છે, સીડી ચાલુ કરીને ઉઈ જાઓ, તું બેસી જાઓ, એની સાથે જ ઓમકારની સાથે જ મંદિર સ્થિરતા આવશે, એકાગ્રતા આવશે. એટલે ઓમકાર એક માત્ર એવો વૈદિક મંત્ર છે. ઉપનિષદોની અંદર ખૂબ સરસ ઓમકાર માટે એટલી બધી સરસ સમજણ આપી છે કે છાંદોગ્ય ઉપનિષદ છે તો એ એક જ અક્ષરનો મંત્ર. ભગવાને ગીતામાં પણ કહ્યું, ઓમ ઇતિ એકાક્ષરમ બ્રહ્મ વ્યાહરણ માં અનુસ્મરણ. ઓમ એ એકાક્ષરી મંત્ર છે, બસ એને તમે જપતા રહો અને મારું અનુસ્મરણ કરો. વ્યાહરણ માં અનુસ્મરણ, એકાગ્રે મન, મનુષ્ય દેહમાં જોગ સાધો. આ આખું આ તન આ મન શરીર છે, એમાં જ પ્રભુની સાથે મેળાપ થઈ શકવાનો છે, બાકી બીજે ક્યાંય મેળાપ થવાનો નથી. બધી વર્તીઓ રાખજો, વૃત્તિઓ જોવાની વૃત્તિ, ખાવાની વૃત્તિ, સાંભળવાની વૃત્તિ, કંઈક જવાની વૃત્તિ, કપડાં પહેર વૃત્તિ માત્ર. એટલે તો મહારાજને આપણે સવારના પર્વમાં પ્રાર્થના કરીએ છીએ, શુભ શાંત ધૈર્યાદિ સદગુણયુતમ શુભ શાંત. ધૈર્યાથી માળીને બધી જ વૃત્તિઓ, વૃત્તિઓ અનેક પ્રકારની હોય છે, એ બધી જ વૃત્તિઓ રાખજો હાથ. મન એકાગ્ર કરવા બેઠા એટલે વૃત્તિઓ શાંતિથી છાનીમાં બહાર જ ઉભી રહેવાની છે. ઉભા રહી લાઈનમાં બારી ખુલશે, તારે ટિકિટ મળશે, ત્યાં સુધી નહીં જવાનું. જે કોઈ વૃત્તિઓ છે, વૃત્તિઓ અનેક પ્રકારની હોય છે, દુર્વૃત્તિ, સદવૃત્તિ, પછી આત્મવૃત્તિ, બધી વૃત્તિઓ છે, તે બધી વૃત્તિઓ ને રાખજો હાથમાં. બધી વૃત્તિઓ જવા દેશો નહીં, કાંઈ એને ક્યાંય ભટકવાના દેશો. તમારી આગળ છે, ક્યાં જવું છે, પશુ હાલવાનું નથી, ચાલવા બેસો, ચૂપ થઈ ગયું, અદબ પલાઠી વારીને મોઢે આંગળી મૂકીને બેસી જાય. જવા દેશો નહીં, ક્યાંય બધી જ વૃત્તિઓ હાથમાં રાખ. મનોવૃત્તિ ભટકતી, ચંચળ, ક્રોધવાળી વૃત્તિ, લોભ વૃત્તિ, કામવૃત્તિ, અદેખાઈની વૃત્તિ, આ બધી બધા અનેક પ્રકારની વૃત્તિઓ, એ બધી જ વૃત્તિઓ માણસના મનને ચંચળ કરી નાખે છે. મન તો એવું છે ને કે આ વૃત્તિઓ સાથે ભટકવા નીકળી જાય, રખડવા નીકળી જાય, અને મન કે બાઈક વૃત્તિઓની પર ચડી ચડી બહાર નીકળ્યો. ચલો ચલો બહાર નીકળી જાઓ, ફરવા ચલો. વૃત્તિઓ મન મનરૂપી બાઈક ઉપર ચડીને ભટકવા માંડે, બહાર કશું ના જોયું પછી. એટલા માટે કહ્યું બધી વૃત્તિઓ રાખજો હાથમાં, બાઇકની બ્રેક તમારા હાથમાં રાખજો, ફ્લડ લાઇટ સામે ચાલુ સારું વ્યવસ્થિત રાખજો, ક્યાંક ખાડામાં ના પડી જાય. બાકી આ મન બાઇક એવું છે. તો વૃત્તિઓ રાખજો હાથમાં, જે કઈ મનોવૃત્તિ છે, મનોવૃત્તિ માત્ર મનને હાથમાં રાખી એટલે વૃત્તિઓ બધી આવી જાય હાથમાં. વૃત્તિઓ સ્થિર થાય, અને વૃત્તિઓ સ્થિર કરવા માટે તો કયું એકાગ્ર મન, અને વૃત્તિઓને બધું સ્થિર કરવા માટે આ શરીર મનુષ્ય શરીરની અંદર જ ભગવાનને મેળવવાનો આ અવસર છે, બીજે ક્યાંય ભગવાન મળવાના નથી. પુનિત મહારાજ બહુ સરસ ભજન છે, નિરાતે પશુ પક્ષી યોનિમાં ઊંઘજો અત્યારે તો જાગતા, બહુ સરસ છે. તો વૃત્તિઓને સંભાળવાની, સંયમમાં રાખવાની, પોતાના કંટ્રોલમાં રાખવાની, જેમ ઘોડાની લગામ આપણા હાથમાં હોય, જેમ વાહનનું સ્ટીરિંગ આપણા હાથમાં હોય, એમ મન પણ એકાગ્રે મન આણો, મન સ્ટીરિંગ છે. મનની ઉપર આપણે બેઠા છીએ, જો મનને સ્ટીરિંગને છૂટું મૂક્યું તો ગબડ્યા સમજો, મનને છૂટું મુકાય નહીં, સ્ટીરિંગને છૂટું મુકાય નહીં. એટલે કહ્યું એકાગ્ર મન, જેમ સ્ટીરિંગ કેવું પકડીને એકાગ્ર થઈએ છીએ, જે પ્રમાણે વારવાનું, જે પ્રમાણે કરવાનું હોય એ પ્રમાણે ટર્ન લઈએ છીએ, એમ મનને પણ આત્મા એની બ્રેક સાથે રાખવું જ પડે. મનને મનની ઉપર બ્રેક જોઈએ જ, એકલું એક્સિલેટર ના ચાલે. જો મનને એકલું એક્સિલેટર આપી દીધું હોય તો પછાડે જ, ગમે ત્યાં પછાડે. તો એમ મન એ આખા આપણા જીવનનું સ્ટીરિંગ છે, અને જો મન બહેકી ગયું, મન એમને છોડી મૂક્યું, છૂટું હરાયા ઢોરની માફક દિશા વગરનું, કે જરૂર ભટકાવી જ મારે, જીવનને રોળી નાખે, ખતમ કરી નાખે. એટલે મહારાજે કહ્યું એકાગ્ર મન આણો, બધી વૃત્તિઓ રાખજો હાથમાં, પછી ગુરુ જાણો. બસ ત્યાર પછી ગુરુ મહારાજના ઉપદેશને સમજજો. જય મહારાજ.